સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1876ના પોષવદી 11મે દિવસે સવારમાં શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર દક્ષિણાદુ મુખારવિંદ રાખીને બિરાજમાન હતા અને ધોળો ખેશ પહેર્યો હતો ને ધોળો ચોફળો ઓઢ્યો હતો ને માથે ધોળી પાગ બાંધી હતી અને ફૂલના હાર પહેર્યા હતા ને પાગને વિશે પુષ્પના અને હીરના તોરા લટકતા મૂક્યા હતા ને બે કાનની ઉપર પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા અને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ વાજિંત્ર લઈને કીર્તન ગાતા હતા. ભલભક્તો, જેને અક્ષરધામનું મધ્યનું બિરુદ પ્રાપ્ત છે એવી ભગવાનની દિવ્ય કર્મભૂમિ જ્યાંને મહારાજે પોતાનું ઘર માન્યું છે એવા ગઢપુરને વિશે, દરબારગઢને વિશે મહારાજ જે આથમણા દ્વારના જે ઓરડા છે એની ઓસરીની અંદર મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન છે અને મહારાજે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે, માથે શ્વેત પાગ બાંધી છે અને પાગને વિશે ફૂલના અને હીરના તોરા લટકે છે અને મહારાજે કાને જે પુષ્પના ગુચ્છ તે ખોસ્યા છે અને ભગવાનની સન્મુખ જે દેશ દેશના ભક્તો અને સંતો એમની જે દિવ્ય સભા એ ભરાઈને બેઠી છે, સંતો ભગવાનના ગુણ કીર્તન ગાય છે અને મહારાજ એ સભાની અંદર મધ્યની અંદર એ મહારાજ બિરાજમાન છે. આવો આપણે પણ આપણી વૃત્તિને એ મહારાજની મૂર્તિની અંદર પોરવીએ અને આપણે પણ એ દરબારગઢની જે સભા એની અંદર આપણે પણ સહભાગી બની, આપણે પણ એના સાક્ષી બનીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન રાખીને પ્રશ્ન ઉત્તર કરો. મહારાજે સંતો જ્યારે ભગવાનના ગુણાનુવાદ કીર્તન ગાતા હતા ત્યારે મહારાજે એ કીર્તનને બંધ કરાવ્યા અને મહારાજે જ્ઞાનની વાતો એટલે કે સમજણ માટે જીવાત્માને પોતાના આત્મકલ્યાણ માટે જે ઉપયોગી છે એવા જે શબ્દો, એવી જે જીવનના સિદ્ધાંતો એ જીવાત્માને સમજાય એટલે મહારાજે કીર્તનો રખાવી અને પ્રશ્ન ઉત્તર કરવાની આજ્ઞા કરી. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, સર્વ સુખના ધામ અને સર્વ થકી પર એવા જે પરમેશ્વર. બાલભક્તો, આ પ્રશ્નની અંદર બ્રહ્માનંદ સ્વામીએ બહુ સુંદર જે વ્યાખ્યા કરી છે એ વ્યાખ્યા એ પ્રશ્નની અંદર પણ ઘણું બધું આપણને જ્ઞાન અને સમજણ આપે છે. પ્રશ્નની અંદર શબ્દ આવ્યો સર્વ સુખના ધામ. ધામ અહીંયા જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે ભગવાન માટે કરવામાં આવ્યો છે. સર્વ સુખના ધામ અને સર્વ થકી પર એવા પરમેશ્વર, આ પરમેશ્વર માટે આ શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો છે. ધામનો સામાન્ય અર્થ થાય સ્થાન, કોઈ વિગ્રહ કે જ્યાં અનંત પ્રકારનું જે નિત્ય છે, શાશ્વત છે, એવા અનંત પ્રકારના સુખનો જે ભંડાર છે, સિંધુ છે, નિધિ છે, એવું જો આ સમગ્ર વિશ્વની અંદર, આ સમગ્ર બ્રહ્માંડની અંદર, બ્રહ્માંડોની અંદર જો કોઈ તત્વ હોય તો એ પરમેશ્વર પુરૂષોત્તમ નારાયણ છે. અને એટલે અહીંયા આગળ શબ્દ વાપર્યો સર્વ સુખ. સર્વની અંદર તમામ આવી ગયું, દેહ સંબંધી સુખ હોય, મન આત્મા સંબંધી સુખ હોય અને એ શાશ્વત સુખ હોય જે અવિનાશી હોય, અખંડ હોય, નિત્ય હોય અને જે અપાર હોય, અનંત હોય, એવું જે સુખ, એ સુખનું જો ધામ હોય, કેન્દ્ર હોય, એ સુખનું નિધિ હોય તો એ પરમાત્માનું સ્વરૂપ છે. સર્વ સુખના ધામ અને સર્વ થકી પર. આ સૃષ્ટિની રચના આપણે સૌ જાણીએ છીએ, વચનામૃતમાં પણ મહારાજે આ વાતને બહુ વિસ્તારથી સમજાવી છે. મહારાજ કે જે આ ભગવાન જ્યારે સૃષ્ટિની રચના, સર્જન કરવા જ્યારે ઈચ્છે ત્યારે ભગવાન એ પ્રકૃતિ પુરુષ માયા, અહંકાર, ચિત્ત, બુદ્ધિ, મન, ઇન્દ્રિયો, અંતકરણ અને કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને દેવતા, આ જે અનંત પંચભૂત, આ જે પ્રકારના જે તત્વો છે જેનાથી આ સમગ્ર સૃષ્ટિની રચના થઈ છે એ સર્વથી પર છે. આ સૃષ્ટિની રચના, આ બધું એ જ્યારે પ્રલય થાય જ્યારે ત્યારે આ બધું નાશ પામી જશે. ભગવાન સ્વતઃ ઈચ્છે તો બ્રહ્મને પણ પોતામાં લીન કરી દેશે, પણ જે સર્વથી પર એવા જે પુરૂષોત્તમ નારાયણ છે, જે સ્વતઃ સાકાર દ્વિભુજ દિવ્ય મૂર્તિ, ભગવાનની જે દિવ્ય અલૌકિક મૂર્તિ છે, એ અખંડ અને અવિનાશી છે અને સર્વના નિયંતા છે. આ સૃષ્ટિની અંદર મારી મરજી વિના રે, કોઈથી તરણું ન તોડાય, એવી રીતે ભગવાન નિયંતા રૂપે, સર્વના ધણી રૂપે, એ માલિક રૂપે રહેલા છે. એટલે સર્વ તકી પર, સર્વ તત્વ જેમાં જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, સનાતન તત્વો બતાવ્યા છે, પણ એમાં પરબ્રહ્મ જે તત્વ છે એ સનાતન છે, શાશ્વત છે અને એ અવિનાશી છે અને બાકીના જે તત્વો છે ભગવાનની ઈચ્છાએ કરીને એ આવાગમન કરતા હોય છે. એટલે અક્ષર, માયા, પ્રધાન પુરુષ, અનંતકોટી જે બ્રહ્માંડો, એ બ્રહ્માંડની અંદર રહેલું મહત્વ, ત્રણ પ્રકારનો જે ગુણ, અહંકાર, જે રજ, સત્તમ વગેરે અહંકાર, મન, દસ ઇન્દ્રિયો, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, એમના દેવતા અને જે બુદ્ધિ, પ્રાણ, પંચભૂત આ બધા જે તત્વો છે એના જે સ્વામી છે એનાથી પર છે એટલે એ નાશવંત નથી, એ માયાના તે એના આવરણે યુક્ત નથી, એ સ્વતંત્ર એવા જે પરમાત્મા જે છે એ પરમાત્મા જે એવા જે પરમેશ્વર તેમાં જીવની એ વૃત્તિ ચોંટતી નથી. ભગવાન સુખના ધામ છે, સર્વના નિયંતા છે, એવો મહિમા છે ભગવાનનો, એવી મોટપ છે ભગવાનની, એવી સામર્થ્ય છે, છતાં પણ જીવની જે વૃત્તિ છે એનું જે ચિત્ત છે એ ભગવાનનું જે ચૈતન્યવંત જે આપણો આત્મા જે છે એ આત્મા એ ભગવાનમાં સ્થિર નથી થતો, એની વૃત્તિ ચોંટતી નથી એટલે એમાં સ્થિર નથી થતો, એ ભટક્યા કરે છે, એ જગતના માયિક પદાર્થોના વિષયોની અંદર બીજા બીજા કારણોની અંદર ભટક્યા કરે છે, એ ભગવાનમાં ચોંટતી નથી. અને માયિક એવા જે નાશવંત પદાર્થ તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય છે. જીવનો સ્વભાવ કેવો છે કે માયિક એવા જે નાશવંત પદાર્થ છે, માયિક છે એટલે કે જે બંધનકર્તા છે, જે આપણને કર્મબંધનની અંદર બાંધનારા છે, જે આપણને મોહ માયાના પાશમાં બાંધનારા છે, જે વિષયો એ આપણને સુખની ભ્રમણા ઉત્પન્ન માત્ર કરાવે છે, સુખની પ્રાપ્તિ કરાવતા નથી, એ ક્ષણિક અલ્પ સુખ નાશવંત સુખ આપણને અપાવી અને આપણને ભટકાવનારા છે, એવા જે પદાર્થો છે એવા પદાર્થ તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય છે. પછી એ માન હોય, મોટપ હોય, દેહ સંબંધી સુખ હોય, કારણ કે જીવ એ દેહાભિમાનની અંદર છે, દેહ અવસ્થાની અંદર છે, આત્મજ્ઞાન નથી, નિષ્ઠા નથી, ભગવાનની મહિમા સમજ્યો નથી, એટલે દેહાભિમાનને કારણે એ જીવને એ દેહના સુખનું પ્રાધાન્ય પણ જણાય છે, એની મહત્તા જણાય છે પણ ભગવાનની મહત્તા જણાઈ નથી, તો તેના કારણે જીવની વૃત્તિ તે ચોંટી જાય છે. તેનું શું કારણ છે? ભાલભક્તો બહુ સુંદર અહીંયા પ્રશ્ન કર્યો, ભગવાન અનંત સુખના ધામ છે અને સર્વથકી પર છે એવી મોટપ છે, છતાં જીવનો એવો પ્રકૃતિ છે, સ્વભાવ છે કે એ ભગવાનમાં સ્થિર થતું નથી અને નાશવંત તુચ્છ જેને હલકા ગણવામાં આવે અથવા તો ભગવાનના અહીંયા તુચ્છ શબ્દનો જે અર્થ છે તે ભગવાનના સુખની તુલનાએ, જે ભગવાનના સુખની તુલનાએ તુચ્છ છે. અને એવા જે સુખ છે એવા સુખની અંદર જીવાત્માનું મન સહેજે લલચાય છે, એમાં વૃત્તિ પોરવાઈ જાય છે, એમાં સ્થિર થઈ જાય છે, મન એની અંદર ચોંટી જાય છે, એમાં ઓતપ્રોત થઈ જાય છે, પણ એવું ભગવાનમાં થતું નથી. એનું શું કારણ છે? આવો બ્રહ્માનંદ સ્વામીએ અહીંયા પ્રશ્ન કર્યો છે. પછી તેનો ઉત્તર મુક્તાનંદ સ્વામી કરવા લાગ્યા. મુક્તાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા પ્રયત્ન કર્યો, કરવા લાગ્યા પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પ્રશ્નનો ઉત્તર સાંભળો, અમે કરીએ છીએ. જે મહારાજે પછી અહીંયા એ પ્રશ્નનો ઉત્તર, શા માટે જીવની આવી વૃત્તિ છે, કેમ એવી સમજણ છે, કેમ એવો મહિમા ભગવાનનો નથી સમજાણો, કે કેમ એ જીવાત્મા એ નાશવંત પદાર્થમાં એની વૃત્તિ ખેંચાય છે, એમાં આસક્ત થઈ જાય છે, એ તુચ્છ પદાર્થની અંદર એ મોહાઈ જાય છે, તુચ્છ પદાર્થની અંદર એ આકર્ષાઈ જાય છે, અને ભગવાનનું જે અનંત અને અપાર એવું જે સુખ, નિત્ય શાશ્વત જે સુખ છે એની મહત્તા સમજતો નથી, ભગવાન આટલા મોટા છે અને એવા ભગવાનની મને પ્રાપ્તિ થઈ છે એનું એને ગૌરવ નથી, શા માટે આવી વૃત્તિ જીવાત્માની રહે છે? ત્યારે અહીંયા એનું મહારાજ અહીંયા ઉત્તર સમજાવે છે. મહારાજ કહે છે કે જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી જ કળ ચડાવી મૂકી છે જે ફરીથી પરમેશ્વરને દાખલો કરવો પડે નહીં. મહારાજે આ સંસારની આ સૃષ્ટિની જયારે રચના કરી ત્યારે મહારાજે એવી કળ એટલે ચાવી, આપણે બધાએ નાનપણની અંદર ચાવીવાળા રમકડાથી રમ્યા છીએ, જેની અંદર એક વખત ચાવી ભરાવી દો પછી એ ચાવી જ્યાં સુધી ભરેલી રહે ત્યાં સુધી રમકડું ચાલ્યા કરે. હવે આજના જમાનાની અંદર બેટરી આવે છે, સેલ આવે છે, એ સેલ તમે અંદર મૂકો એટલે એ બેટરીનો પાવર જ્યાં સુધી રહે ત્યાં સુધી એ રમકડું એ ચાલ્યા કરે, બેટરી ઉતરી જાય અથવા ચાવી ઉતરી જાય એટલે રમકડું ચાલવાનું બંધ કરે. પણ ભગવાને જે કળ ચડાવી છે, આપણે જગતનું જે દ્રષ્ટાંત લઈએ છીએ પણ એ ચાવી આપણે ચડાવે ને ઉતરી જાય, એ આપણી ચડાવેલી છે એટલે, પણ ભગવાને કેવી ચાવી ચડાવી છે, આ સૃષ્ટિની રચના ઘટનાક્રમ જે પ્રકૃતિની રચના મહારાજે એવી સુંદર કરી છે, સવાર થાય સૂર્યોદય થાય, સાંજ થાય સૂર્યાસ્ત થાય, રાત્રિ પડે બીજે દિવસ ફરી પાછો પુનઃ સૂર્યોદય થાય, ફરી સવાર પડે, પહેલા ઉનાળો આવે, ચોમાસું આવે, શિયાળો આવે, વળી પાછો ઉનાળો આવે, વળી ચોમાસું આવે, એ પ્રકૃતિનો ક્રમ ચાલ્યા કરે, દિવસ થાય રાત્રિ થાય એ પ્રકૃતિનો ક્રમ ચાલ્યા કરે. એ જ રીતે સંસારની અંદર ઉત્પત્તિ જે સંસારની જે પણ શરીર ધારણ જે જીવાત્મા છે એ બીજ હોય, બીજમાંથી વૃક્ષ થાય, વૃક્ષમાંથી ફળ થાય, ફળમાંથી બીજ થાય અને વળી પાછું એમાંથી વૃક્ષ થાય. એ જ રીતે મનુષ્યની અંદર પણ એક શરીરધારી હોય, એ શરીરધારી થકી જે બીજા શરીરધારી એટલે બાળકોની જે ઉત્પત્તિ, એ રીતે ઘટનાક્રમ એ અનંતર એ ચાલ્યા કરે છે, એવી ચક્કર ચડાવી મૂકી છે કે જે આ ઘટનાક્રમની અંદર પ્રકૃતિ એનું કર્મ એ કર્યા કરે છે. તો એવી રીતે મહારાજે અહીંયા આગળ લખ્યું કે ભગવાને સૃષ્ટિની રચના જે દિવસથી એવી જ કળ ચડાવી મૂકી છે જે ફરીથી પરમેશ્વરને દાખલો ન કરવો પડે. એક વખત એને આ ઘટનાક્રમ શરૂ કરી દીધો પછી એની રીતે નિરંતર ચાલ્યા કરે છે, પરે ભગવાનને દાખલો કરવો પડે નહીં એટલે કરે નહીં. અને સંસારની જે વૃદ્ધિ કરવી તે પણ પોતાની મેળે જ થાય, જીવાત્માને એક પછી એક શરીરની પ્રાપ્તિ થવી એ પણ પોતાની રીતે જે રીતે કર્મ કરે છે એ પ્રમાણે કર્મ કરે, જીવાત્મા એનું ફળ ભોગવે, એના ફળ સ્વરૂપે જીવાત્માને એ શરીરની પ્રાપ્તિ થાય એમાં પાછો કર્મ કરે, એ રીતે એને કર્મની ઘટનાક્રમ પણ એનો અવિરંતર ચાલ્યા કરે છે. એ જ રીતે ઉત્પત્તિને સ્વરૂપની અંદર પણ, જે મેં હમણાં દ્રષ્ટાંત દીધું કે ફળમાંથી બીજમાંથી વૃક્ષ થાય, વૃક્ષમાંથી ફળ થાય, એ રીતે એનો ઘટનાક્રમ પણ શરૂ કરે છે. એ જ રીતે મનુષ્ય જાતિની અંદર પણ મહારાજ કહે કે જે એક જનરેશનથી એક પેઢીથી બીજી પેઢી કેમ થાય, એટલે આવનાર પોતાના બાળકો સંતાનોને એ જે ઘટનાક્રમ છે, કારણ કે જે વૃદ્ધો છે એ મૃત્યુ પામે તો સામે બીજા બાળકો એ જન્મ જીવાતમાં બીજું શરીર ધારણ કરી અને એ સંસારમાં આવી જતા હોય છે, એટલે સંસારનો જે ક્રમ છે એ અવિરતપણે ચાલ્યા કરે છે. ત્યારે મહારાજે એવી કળ ચડાવી મૂકી છે અને સંસારની વૃદ્ધિ તે પોતાની મેળે જ થાય છે અને એવો ફેર ચડાવી મૂક્યો છે, એ પણ ઘટનાક્રમ મહારાજે એવો કરી દીધો છે. ફરી મહારાજે એની અંદર પછી એ પ્રકૃતિના નિયમ પ્રમાણે ચાલ્યા કરે છે, મહારાજને ફરી દાખલો કરવો પડે નહીં. તે માટે સહજ જે સ્ત્રી પુરૂષનો હેત થાય છે, પુરૂષને હેત થાય છે અને પુરૂષમાં સ્ત્રીને હેત થાય છે, એ પ્રકૃતિ મહારાજે એવી બનાવી છે કે શરીર સંબંધી જે સુખ છે, અહીંયા મહારાજે દ્રષ્ટાંત પુરૂષ અને સ્ત્રીનું આપ્યું છે, પણ એ દેહ સંબંધી તમામ સુખ જે સુખ છે, દેહ સંબંધી જે તમામ વિષયો છે એને પણ આ સિદ્ધાંત લાગુ કરી શકાય. એટલે અહીંયા આગળ મહારાજે લખ્યું કે સહજ પ્રાણે, સહજ શા માટે છે? સહજ એટલા માટે છે કે જીવાત્માને પોતાના આત્માનું જ્ઞાન નથી, એ પોતાના દેહાભિમાનમાં છે એટલે દેહનું એને મહાત્મ્ય વધારે છે. અને પ્રકૃતિને એવો નિયમ છે કે દેહથી દેહની ઉત્પત્તિ, શરીરથી શરીરની ઉત્પત્તિ, એવો જે નિયમ ઘટના જે શાસ્ત્રોએ બતાવ્યો છે એ પ્રમાણે એને સહજ હેત થઈ જાય છે, એ પોતાના સંભાવના કારણે, એ જે રજ સપ્તમ એવા જે અહંકારના જે ગુણ છે એના કારણે, માયાનો જે પ્રભાવ છે એ માયાના પ્રભાવના કારણે એ સહજતાથી એ જીવાત્માને એ પંચભૂતની જે વિષયો છે એની અંદર જીવાત્માને હેત થાય છે. માટે તે માટે સહજ જે સ્ત્રીમાં પુરૂષને હેત થાય છે અને પુરૂષને સ્ત્રીમાં હેત થાય છે, એટલે પ્રકૃતિ અને માયાનો જે પ્રભાવ છે, ત્રિગુણનો જે પ્રભાવ છે એ હોવાથી અને આત્મજ્ઞાન નથી એ અભાવના કારણે એને સહજ એ પોતાનું વાસ્તવિક સ્વરૂપ એ પોતે દેહને માને છે અને દેહને માનવાથી દેહના જે સંબંધી સુખ છે એમાં સહેજે જ એને પ્રીતિ થઈ જાય છે અને થાય છે. અને હેતરૂપી જ ભગવાનની માયા છે, આ ભગવાનની માયા છે, આ માયાનો એવો ક્રમ છે કે જેના કારણે જીવાત્માને દેહના સંબંધની, કારણ કે મેં પહેલું સમજાવ્યું કે માયાનું આવરણ છે અને માયાના આવરણને કારણે એ પ્રકૃતિ અને માયાના જે ત્રણ ગુણ છે એનો પ્રભાવ જીવાત્મા ઉપર રહેલો છે. આત્મજ્ઞાન હજુ જાગૃત નથી, આત્મનિષ્ઠા જાગૃત નથી અને એટલે દેહાભિમાનને કારણે, દેહાવસ્થાને કારણે માત્ર સ્થૂળ જે ભાવ રહેલો છે એ ભાવને કારણે એ પંચ વિષયની અંદર અને દેહ સંબંધી સુખની અંદર એ જીવાત્માને સહેજે હેત થઈ જાય છે, એનું નામ જ માયા છે. વચનામૃતમાં મહારાજે આગળ સમજાવ્યું કે ભગવાન અને ભગવાનના ભક્તની વચ્ચે જે કંઈ આવે એનું નામ માયા. એટલે આ પ્રકૃતિરૂપી, પરિવારરૂપી, આ સંસારરૂપી જે માયા છે, જે ભગવાનને, આ જીવાત્માને પોતાની આત્મનિષ્ઠા દ્રઢ નથી થવા દેતું અને જીવાત્માને ભગવાનની અંદર હેત નથી થવા દેતું, એવું જે અજ્ઞાનતા, એ અજ્ઞાનતાને કારણે જીવાત્મા સહેજે પોતાના સહજ વિષયો એટલે સ્થૂળ વિષયોની અંદર, પંચભૂતના વિષયોની અંદર, માયિક વિષયોની અંદર જીવાત્મા હેત કરે છે, એ જ ભગવાનની માયા છે. અને એટલે જગતના વિષયોની અંદર, સુખની અંદર મોહ પામી જાય છે જીવાત્મા, એ મોહ જે પમાડે છે એનું નામ માયા, જે આપણને બંધનરૂપ નુકસાન કરતા થાય છે. અને ભગવાનની ભક્તિની અંદર આવરણરૂપ પણ બને છે, એ જે ભગવાનની અને જીવાત્માની વચ્ચે એ આવરણરૂપ પણ બને છે, એટલે એનું નામ માયા કીધું. તે માયાના પ્રવાહમાં જે ન વહે, એટલે માયાના પ્રવાહની અંદર, આ જે માયાનો મોહનો જે પ્રવાહ વ્યાપ્યો છે એની અંદર ક્યારે ન વહાય? જ્યારે આત્મજ્ઞાનને, પરમાત્માના જ્ઞાનને, શાશ્વત ભગવાનના સુખને, જ્યારે એનું મહત્તાને જીવાત્મા સમજે અને આ જગતને નાશવંત સમજે, ત્યારે જીવાત્માને એ જ્ઞાનેના યોગે કરીને, સમજણના યોગે કરીને જીવાત્મા સહેજે પોતાની મનની વૃત્તિઓને વાળી શકે છે, એ જીવાત્મા પોતે પોતાના મોહને ટાળી શકે છે. એટલે અહીંયા લખ્યું, જે માયાના પ્રવાહમાં જે ન વહે અને ભગવાન અને તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે. કોની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે? આપણો પ્રશ્ન બહુ સુંદર છે. બ્રહ્માનંદ સ્વામીએ જે પ્રશ્ન કર્યો છે એવો છે કે ભગવાન સર્વ સુખના ધામ છે, સર્વથી પર છે, મહા એટલે મોટપ છે ભગવાનની, છતાંય જીવ એમાં નથી ચોંટતો અને જીવ નાશવંત એવા વિષયમાં જે ચોંટે છે એનું કારણ શું? ત્યારે ભગવાન એમ કહે છે કે આ સહજ છે, આ પ્રકૃતિ છે, મહારાજે જ બનાવી છે, આ માયા છે, અને એ માયાના પ્રભાવની અંદર જ્યાં સુધી જીવાત્મા છે ત્યાં સુધી એને ભગવાનના સ્વરૂપની અંદર એને વૃત્તિ એની સ્થિર થતી નથી. કારણ કે માયાના આવરણની અંદર એ લોલુપ્ત થઈ ગયો છે, એની અંદર એકાત્મ ભાવથી ભળી ગયો છે, દેહભાવથી ભળી ગયો છે, એટલે દેહના સુખની પાછળ જીવાત્મા ગયેલો છે, અને એવા સુખને મેળવવા જીવાત્મા કર્મ કરે છે, એટલે એ કર્મનું બંધન પણ થાય છે. એટલે ભગવાનની અંદર સ્વરૂપની અંદર જે વૃત્તિ જીવાત્માને જોડાવી જોઈએ એ જોડાતી નથી. જ્યારે જીવાત્મા ખટકો રાખીને, બહુ સુંદર શબ્દ કર્યો કે એ માયાના પ્રવાહમાં જે ન વહે, માયાનો જે પ્રભાવ છે એનો જે પ્રભાવ છે એ પ્રભાવની અંદર જીવાત્મા જ્યારે ખટકો રાખીને એનાથી અલિપ્ત રહે, એટલે આત્મજ્ઞાનને જાગૃત કરે, પરમાત્માનું મહાત્મ્ય સમજે, અને મિથ્યા જે પદાર્થો એનો મોહ છોડે, એના મોહનમાંથી જ્યારે એને જીવાત્માની વૃત્તિ ટળે, ત્યારે ભગવાનના સ્વરૂપની અંદર એ મૂર્તિ, એ વૃત્તિ ભગવાનના સ્વરૂપની અંદર સ્થિર રહે છે. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને માયિક પદાર્થને વિશે દોષ બુદ્ધિ રાખી વૈરાગ્યને પામે. અહીંયા મહારાજે એનો ઉપાય બતાવ્યો. મહારાજ કે એટલા માટે જેમ માયાના પ્રભાવમાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી જીવાત્માને ભગવાનના સ્વરૂપનું સુખ યથાર્થપણે મળવાનું નથી, એ જીવાત્માનું મન ત્યાં સ્થિર રહેવાનું નથી, એ ખેંચીને વિષયો પાછી તરફ પાછું ભાગવાનું છે. પણ એ વિષયનો જયારે અભાવ આવી ગયો, અહીંયા મહારાજે શબ્દ વાપર્યો કે ભગવાનનો ભક્ત હોય, જેને ભગવાનને પામવા હોય, ભગવાનની ભક્તિ કરવી હોય, ભગવાનનું સુખ જેને જોઈતું હોય, જેને ભગવાનને ધામની પ્રાપ્તિ કરીને ભગવાનને સાનિધ્યમાં જેને જવું છે, એવો ભગવાનનો જે ભક્ત છે તે ભક્તએ માયિક જે પદાર્થો તેને વિશે દોષ બુદ્ધિ રાખવી, આ પદાર્થો નાશવંત છે, આ પદાર્થો બંધન કરતા છે, આ પદાર્થો તુચ્છ છે, એવો એમાં દોષ જોવે, રાખીને વૈરાગ્યને પામે. વૈરાગ્ય એટલે એનો અભાવ રાખે, એની અંદરથી મનને આસક્ત ન થવા દે, એમાં બંધાવા ન દે, એનો ગુલામ ન બને, એ વિષયોનો ગુલામ ન બને, દેહ સંબંધી સુખનો ગુલામ ન બને. એવી રીતે જીવાત્મા જ્યારે પોતે આત્મજ્ઞાન કરીને જ્યારે વર્તે ત્યારે એને ભગવાનને સર્વસુખ જાણે અને ભગવાનમાં વૃત્તિ રાખે એવો પ્રયત્ન પણ કરે. જગતને નાશવંત જાણે, જગતના વિષયોને નાશવંત જાણે, દેહને નાશવંત જાણે, દેહના સંબંધોને, દેહના સુખોને નાશવંત જાણે, અને એવો અભાવ રાખીને, એનો એ દોષ જોઈને, આ એનો મોટો દોષ છે કે એ શાશ્વત નથી, એ અવિનાશી નથી, એ માયિક છે, તુચ્છ છે, એના દોષ છે. અને એવા જે દોષ છે એને ઓળખે, જીવાત્મા જુએ કે આ મારું બંધન કરતા છે, આ મને ખોટું વ્યસન કરાવે છે અને આ મને અધોગતિનો માર્ગ ઉપર મને લઈ જશે, એવો એનો દોષ જોવે અને એવા દોષ જાણીને એનાથી વૈરાગ્ય કરે, એટલે એનાથી એમ મોહ એનો ત્યાગી દે અને એનાથી દૂર થાય. એવી રીતે એ વિષયોથી દૂર થાય. પણ સાથે સાથે મહારાજે બીજું પણ એક મહત્વનું અહીંયા સાધન બતાવ્યું. મહારાજ કે અને ભગવાનને સર્વ સુખમય જાણે, ભગવાન જ આ બધું સુખના કરતા છે, આ બધા સુખથી ઉપર જે સુખ રહેલું છે, સર્વોપરી જે સુખ રહેલું છે, જેવું શાશ્વત અને અવિનાશી જે સુખ રહેલું છે, એવું તો કેવળ ભગવાનમાં જ છે. ભગવાનને સર્વ સુખમય જાણે, ભગવાન જ આ સર્વ સુખના સિંધુ છે. અને જાણીને, એટલું જાણે તો ખરો જ, પણ જાણીને ભગવાનમાં વૃત્તિ રાખે, ભગવાનમાં પોતાને મનને પૂરવે, એ કેન્દ્ર ત્યાં રાખે, એ દ્રષ્ટિને ત્યાં લઈ જાય. જગતમાં કદાચ મેં આપણે પહેલાના વચનામૃતમાં પણ આ વસ્તુ આપણે સમજ્યા હતા કે જગતમાં વિષયોનો યોગ થશે, એ પ્રકૃતિ છે, માયા છે ભગવાનની સર્જેલી, એટલે એ માયાનો જ્યારે યોગ થાય, એ પ્રકૃતિના દેહના સંબંધી વિષયોનો જ્યારે જીવાત્માને એ યોગ થાય, ત્યારે જીવાત્માએ કેવો ખટકો રાખવો કે એમાં બંધાય નહીં, એનો વૈરાગ્ય રાખે, એનો દોષ જોવે. અને મહારાજ કીધું કદાચ યોગ થયો હોય ને તો પણ મનને, જેમ પક્ષીનું દ્રષ્ટાંત મહારાજે દીધું કે પક્ષી ઉડીને ચણ લઈને પડી પાછા પોતાના માળે જઈને વિરામ કરે છે, એમ જીવાત્મા ભગવાનનો જે ભક્ત છે એ ભક્તે પણ કદાચ આવા વિષયોનો યોગ થયો હોય તો એ યોગના દ્વારા એનો અભાવ લે, એમાં ગુણ ન ગોતે, અને એવો અભાવ લઈને જગત સંબંધી વિષયો, માયિક વિષયો, તુચ્છ વિષયોનો અભાવ લઈ દોષ જોઈ અને એનાથી વૈરાગ પામીને ભગવાનના સ્વરૂપનો મહિમા પણ જાણે અને ભગવાનમાં વૃત્તિને રાખે. અને જો માયિક પદાર્થને વિશે વૃત્તિ વિશે વૈરાગ્ય ન રાખે, એટલે જો ભગવાનમાં જેવું હેત મહિમા સમજીને ભગવાનમાં વૃત્તિ રાખે તો એ જીવાત્માને થાય, જો ન રાખે તો શું થાય, ભગવાનમાં વૃત્તિ ન રહેતો તો માયિક પદાર્થમાં વૈરાગ્ય ન હોય તો હેત અને આસક્તિ થાય, બંધન થાય એનું. જગતના વિષયોની અંદર જ્યારે એને એ હેત એને મહિમા સમજાણો હોય એટલે સહજ રીતે એની અંદર એને પ્રીતિ થવાની છે, એટલે ન રાખે. અને માયિક જે પદાર્થો તેને વિશે વૈરાગ ન રાખે અને ભગવાનના સ્વરૂપથી જુદો પડે, જ્યારે એને ભગવાનનો સ્વરૂપની અંદર વૃત્તિ નથી ને માયિક પદાર્થોમાં વૃત્તિ એની જાય છે વારે ઘડી અને એનું મહિમા પણ સમજે છે. વૈરાગ્ય નથી, જો વૃત્તિ જશે પણ વૈરાગ રાખવાનો છે. વૃત્તિ જ મેં પેલું હમણાં સમજાવ્યું કે જગતના વિષયનો યોગ એ પ્રકૃતિક છે, એ માયાનું સર્જન છે. એટલે વિષયનો યોગ થાય પણ એમાં દોષ જોઈને એનો અભાવ લેવો, એનો વૈરાગ રાખવો, એ જીવાત્માનું કર્તવ્ય છે, એ જીવાત્માનું લક્ષણ છે, એ ભક્તનું લક્ષણ છે કે ભક્ત એમાં મોહાય નહીં. પણ જો એવી ખટકો ન રાખે ને મોહાય તો કેવું થાય? તો મહારાજ કહે છે કે તે જો એવો વૈરાગ માયિક પદાર્થને વિશે વૈરાગ ન રાખે ને ભગવાનના સ્વરૂપથી જુદો પડે, એટલે ભગવાનની મૂર્તિથી જ્યારે પણ મન હટે ત્યારે તે શિવ બ્રહ્મા અને નારદ આદિ જેવા સમર્થ મુક્ત હોય તે પણ માયિક પદાર્થમાં તણાઈ જાય છે. વાલા ભક્તો, ફરી પૂછે પુનઃ અહીંયા આગળ શરણાગતિનો ખૂબ સુંદર સિદ્ધાંત મહારાજ અહીંયા સમજાવે છે કે જીવાત્માને યોગ થાય પણ જ્યાં સુધી ભગવાનના યોગમાં છે ત્યાં સુધી જીવાત્માનું ભગવાન રક્ષણ કરે છે. ભગવાન છે જીવાત્માને પોતાના શરણમાં રાખી અને આ માયિક એવા પદાર્થો, મોહ છે, માયા છે, કાળકર્મ છે, એનાથી જીવાત્માનું રક્ષણ કરે છે. પણ ક્યાં સુધી? જ્યાં સુધી ભગવાનના દ્રઢ આશ્રયમાં છે, જીવાત્મા ભગવાનના શરણે છે, જીવાત્માની વૃત્તિ ભગવાનમાં સ્થિર છે. જ્યારે મહારાજ કહે છે કે એ સ્વરૂપથી જુદી પડે, ભગવાનના સ્વરૂપથી જુદું પડે, જીવાત્માનું મન છે એ ભગવાનના સ્વરૂપથી લેશ માત્ર પણ ક્ષણ માત્ર માટે પણ જુદું પડ્યું અને વિષયનો અભાવ નથી, એટલે શું થાય? એ વિષય તરફ આકર્ષણ, વિષયનો પ્રવાહ કેવો છે? એ માયાનો પ્રવાહ પ્રચંડ એવો છે કે ભલભલા, અહીંયા મહારાજે શિવ બ્રહ્મા નારદ જેવાના દ્રષ્ટાંત દીધા, પણ ભલભલા સામર્થ્યવાન હોય, સમર્થ મુક્ત એવો અહીંયા શબ્દ વાપર્યો, મુક્ત સ્થિતિને પામેલા છે, અતિ સમર્થ છે, તો પણ ભગવાનનો આશ્રય મૂકીને, જે દિવસ ભગવાનનો આશ્રય મૂક્યો એટલે નિરાધાર થયા, અને નિરાધાર થઈને ક્ષણ માટે પણ હોઈ શકે એ ભગવાનની વૃત્તિમાં, ભગવાનના સ્વરૂપમાંથી વૃત્તિ હટી, ભગવાનના આશ્રયમાંથી જીવ ખસ્યો કે મન ખસ્યું અને સાથે સંસારિક જે વિષય છે એનો અભાવ નથી, એનો વૈરાગ નથી, તો એવા સંસારિક વિષયો એ પ્રચંડ પ્રવાહ એને તાણી જશે, એમાં ખેંચાઈ જશે. એટલે વૈરાગ્ય હોવો જેટલો જરૂરી છે એટલું જ ભગવાનમાં વૃત્તિ રાખવી પણ જરૂરી છે, ભગવાનના સ્વરૂપની અંદર મનને સ્થિર રાખવું પણ જરૂરી છે. એટલે અહીંયા મહારાજ લખે છે કે જો માયિક પદાર્થને વિશે વૈરાગ્ય ન રાખે તો ભગવાનમાંથી વૃત્તિ કોઈ વખત હટે ને તો જીવાત્મા પ્રવાહની અંદર, માયાના પ્રવાહમાં તણાઈ જાય છે. ભગવાનમાં વૃત્તિ કોઈ વખત હટે પણ જો વૈરાગ્ય હશે ને તો કેવું થાય કે મન પાછું વાળવા માટે તમને અવસર છે. જગતનો વિષયનો આસક્ત નથી જીવ, વિષયની અંદર અભાવ છે અને એ અભાવ હોવાને કારણે કદાચ ભગવાનમાંથી મન વૃત્તિ ખટકી પણ જગતના વિષયમાં મોહાય નહીં, એટલે મોહાય નહીં એટલે વળી પાછી તમે ભગવાનના સ્વરૂપની અંદર વૃત્તિને સ્થિર કરવા પ્રયત્ન કરો એટલે થઈ જાય, કારણ કે તમારી બીજે ચોટી નથી. પણ જો બીજે ચોટી જાય તો એ પ્રવાહની અંદર વહી જાય. એટલે અહીંયા મહારાજ સમજાવે છે કે જો માયિક પદાર્થને વિશે વૈરાગ્ય ન રાખે ને ભગવાનના સ્વરૂપથી જુદો પડે તો શિવ બ્રહ્મા અને નારદ જેવા સમર્થ મુક્ત હોય ને તે પણ માયિક પદાર્થમાં તણાઈ જાય છે. એ દેહ સંબંધી જે સુખ છે, માયિક જે સુખ છે, તુચ્છ સુખ છે, એની અંદર તણાઈ જાય છે. તેટલા માટે ભગવાનને મૂકીને માયિક પદાર્થનો સંગ કરે તો જરૂર તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય. મહારાજ અહીંયા સમજાવે છે તે માટે ભગવાનને મૂકીને જો માત્ર વિષય સુખની પાછળ જીવાત્મા જો એને મેળવવા, એનો સંગ કરે, એનો યોગ કરે ભગવાનને મૂકીને, તો ચોક્કસ એ માયાનો પ્રભાવ એવો પ્રબળ છે કે એના એ તાણ્યો તણાઈ જાય છે, જીવ એના તાણ્યો તણાઈ જાય છે. પણ ભગવાનને જો આશ્રય જીવાત્મા હોય તો ભગવાન એની રક્ષા કરે છે. અને તેટલા માટે ભગવાનને મૂકીને માયિક પદાર્થનો સંગ કરે તો જરૂર તેના જીવની વૃત્તિ ચોંટી જાય ને તે સારું પરમેશ્વરના ભક્તને પરમેશ્વર વિના બીજે ઠેકાણે પ્રીતિ રાખવી નહીં. સાવધાન વાલા ભક્તો, ભગવાન અહીં આગળ આપણને સુંદર આજ્ઞા સમજાવી. મહારાજ કહે કે ભગવાનના જે ભક્તો હોય એને ભગવાનને મૂકીને બીજે કોઈ ઠેકાણે વૃત્તિ રાખવી નહીં. વૃત્તિ રાખવી એટલે પુનઃ કહું છું વાલા ભક્તો કે વિષયનો યોગ થાય પણ એનો અભાવ રાખીને, એનો વૈરાગ્ય રાખીને, એમાં દોષ જોઈને, એમાં એનું એનો એમાં માલ ન જાણે અને એનાથી એ અલિપ્ત રહે. કદાચ વિષયનો યોગ થાય પણ પોતાનું મન તો કેવળ ભગવાનને, કેમ, શા માટે? કારણ કે ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો સર્વ સુખના ધામ છે અને સર્વ થકી પર છે, એવી મોટપ છે, એવા ભગવાનનો મહિમા સમજે. સર્વના કરતા હર્તા છે, નિયંતા છે, કલ્યાણ કરતા છે, એવો ભગવાનનો મહિમા સમજે અને એવો ભગવાનનો મહિમા સમજી અને ભગવાનના સ્વરૂપની અંદર જ મનને પૂરવી રાખે. બીજે કોઈ વિષયની અંદર એ ખટકો રાખીને, એ જાગૃત થઈને, એ ખબરદાર થઈને એ વિષયોની અંદર પોતાના મનને ભટકવા દે નહીં. એવા દ્રઢ આશ્રયવાળાની તો ભગવાન રક્ષા કરે છે. ભગવાન દ્રઢ આશ્રયવાળા જે હોય, આ ભગવાનના આશ્રયનો મહિમા અહીંયા સમજાવે છે કે ભગવાન વિના એ બીજે કોઈ ઠેકાણે પ્રીતિ રાખવી નહીં. કારણ કે જેને ભગવાન સાથે પ્રીતિ થઈ છે, ભગવાનના શરણે જે જીવાત્મા ગયો છે, એની રક્ષા તો ભગવાન કરે છે. અને ભગવાનની કૃપા વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી, કેવળ સાધનના બળે કરીને થતી નથી. એ આપણે સિદ્ધાંત સર્વશાસ્ત્ર સંમત છે. અને એટલા માટે વાલા ભક્તો કે ભગવાનના સ્વરૂપની અંદર પ્રીતિ રાખવી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યાનો વારો આવ્યો. બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો અને ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન કરવાનો મહારાજે આજ્ઞા કરી. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જીવને ભગવાનની પ્રાપ્તિ થવી તે અતિ દુર્લભ છે. શાસ્ત્ર માત્રનો એવો સિદ્ધાંત છે કે ભગવાનની પ્રાપ્તિ એ અતિ દુર્લભ છે, અને તે પણ માત્ર યજ્ઞ તપ દાન વગેરે સાધનથી ભગવાનની પ્રાપ્તિ થતી નથી, એ તો ભગવાનની કૃપાથી થાય છે. એટલે અહીં આગળ લખ્યું કે જીવને ભગવાનની પ્રાપ્તિ થવી તો અતિ દુર્લભ છે, અનેક જન્મ સંસિદ્ધ તો યાતિ પરામગતિ. શાસ્ત્રનો મત છે, જ્યારે અનેક જન્મ સત્કૃત્ય ઉદય થાય ત્યારે જીવાત્માને ભગવાનની ઓળખાણ થાય છે. એટલે અનેક જન્મ સુધી જીવાત્માને કર્મ કર્યું હોય, ભગવાનનો રાજીપો મળે, એવા સત્કર્મ કર્યા હોય, ત્યારે એના ફળ સ્વરૂપે ભગવાન રાજી થતા હોય છે. એક બે જન્મના પુણ્ય મળતું નથી, અને માત્ર સાધનના યોગે કરીને પણ મળતું નથી. એટલે અતિ દુર્લભ છે, અતિ જેને કહેવાય મેળવવી સરળ નથી, એ અતિ દુર્લભ છે. અને ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યારે એથી બીજો મોટો કોઈ લાભ પણ નથી. અને જ્યારે ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ પછી એનાથી મોટું સંસારમાં, જગતમાં, વિશ્વની અંદર, સૃષ્ટિની અંદર કંઈ બીજું પ્રાપ્ત કરવા જેવું નથી. ને તેથી આનંદ પણ બીજો નથી, એનાથી અધિક બીજો કોઈ આનંદ પણ નથી. કારણ કે મેં કીધું એમ, જગતના આનંદ, વિષયના આનંદ કેવા છે, એ ભ્રમણા ઉભી કરે છે. એ આનંદની ભ્રમણા તો ક્ષણિક થાય, પણ એ આનંદ નાશવંત છે. જ્યારે ભગવાનનો આનંદ કેવો છે, અવિનાશી છે, અનંત છે, અપાર છે. એવું ભગવાનનું જે દિવ્ય સુખ, તેનાથી એવું સુખ બીજું સંસારમાં, સૃષ્ટિમાં, બ્રહ્માંડોમાં ક્યાંય નથી. તેથી આનંદ પણ બીજો નથી. તે એવા મોટા આનંદને મૂકીને તુચ્છ પદાર્થને માટે કેમ ક્લેશને પામે છે, જીવાત્મા કેમ ક્લેશને પામે છે. ક્લેશ પામે એટલે જીવાત્મા એવું કર્મ કરે, શેના માટે, કે જગતના તુચ્છ પદાર્થ માટે. એવું કર્મ કરે કે જે કર્મથી જન્મ મરણના ફંદ ટળે નહીં, જે કર્મથી ત્રિવિધ તાપમાં તપવું પડે, હેરાન થવું પડે, એવા કર્મ, ક્લેશ, જેનાથી જીવાત્મા વ્યાકુળ હેરાન થઈ જાય, એવું કેસ. શાના માટે? કે તુચ્છ પદાર્થ માટે. તુચ્છ પદાર્થને પામવા માટે, જગતના વિષયોના માયિક તુચ્છ સુખને મેળવવા માટે જીવાત્મા કર્મ કરવામાં વિચારતો નથી, અને એવા કર્મ કરે છે જેનાથી ક્લેશ થાય, ઉપાધિ થાય. અને એ એવા કર્મ કરે છે કે જેનાથી જીવાત્મા એ હેરાન થાય, એ ત્રિવિધ તાપમાં, જન્મ મરણના ફેરામાં ભટકવું પડે, એવા કર્મ કરે છે. એટલે મહારાજને અહીં આગળ મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે ભગવાનથી મોટો લાભ પણ નથી, અને તેથી આનંદ પણ બીજો નથી. તે એવા મોટા આનંદને મૂકીને તુચ્છ પદાર્થ માટે કેમ ક્લેશને પામે છે, જીવાત્મા કેમ એવું કર્મ કરે છે, કેમ એવું હેરાન થાય છે, આ જગતમાં શા માટે ભટક્યા કરે છે આ જગતના તુચ્છ પદાર્થ માટે, એ પ્રશ્ન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એનો ઉત્તર અમે કરીએ. પછી મહારાજે આ પ્રશ્નનો ઉત્તર, જીવાત્માને કેવી, શા માટે આવું બને છે કે જીવાત્મા જગતના તુચ્છ પદાર્થની પાછળ ઘેલો થઈને એને એવા કર્મ કરે છે જેનાથી ક્લેશ થાય, હેરાન થાય, જીવાત્મા ભટક્યા કરે, એનો મોક્ષ બગડે, એવા કર્મ કરે છે, બંધન થાય, નરક યાતના થાય, યમદૂતના તેડા એટલે નરક ચોરાસીમાં ભટકવું પડે, યમપુરીમાં જવું પડે, એવા ભૂતભ્રમ રાક્ષસ થઈને ભટકવું પડે, આવા અનંત પ્રકારના ક્લેશ સહન કરવા પડે, પણ તોય જીવાત્મા એવા કર્મ કરે છે. શા માટે? તુચ્છ પદાર્થ છે એવા એની અંદર જીવાત્મા એને મેળવવા કરે છે, તો એ શા માટે, શું અભાવ છે સમજણમાં, એ મહારાજ અહીં આપણને સમજાવે છે. લ્યો એનો ઉત્તર અમે કરીએ છીએ. પરમેશ્વરના વચનને મૂકીને, બહુ મારા વાલા ભક્તો, બહુ સુંદર શબ્દો છે, અને આ શબ્દોને ગાંઠ બાંધવા જેવા છે. જીવાત્માને કેમ ક્લેશ થાય છે, કેમ જગતના વિષયોની પાછળ આસક્તિ છે, તો એનું મહારાજે, અને કેમ જગતના પોતાના દેહાદી મિથ્યા સુખને મેળવવા માટે પણ જીવાત્મા વિચારતો નથી અને એવા કર્મ કરે છે જેનાથી ઉપાધિ થાય, ત્યારે એનું પાછળનું કારણ શું? તો એને કારણ અહીંયા મહારાજ સમજાવે છે કે ભગવાનના, પરમેશ્વરના વચનને મૂકીને આડો અવળોડો લે છે. ભગવાને જે સત્શાસ્ત્રોના માધ્યમથી, જે આપણને ઉપદેશના માધ્યમથી, જે આપણને આજ્ઞાઓ કરી છે, જે આપણને સિદ્ધાંતો આપ્યા છે, જે શાસ્ત્રોની અંદર ભગવાને મર્યાદાઓ આપણને બતાવી છે, એ મર્યાદા, એ ભગવાનના વચન, પરમેશ્વરના વચન, એ વચનને મૂકીને જ્યારે આડો અવળો ડોલે છે, એ ભગવાનની આજ્ઞા મૂકીને જીવાત્મા જ્યારે આડો અવળો ભટકે છે, એટલે ભગવાને પ્રત્યક્ષ કરેલી આજ્ઞા, ઉપદેશ અથવા ભગવાનની પરાવાણી સ્વરૂપ જે સત્શાસ્ત્રોના વચનો, સિદ્ધાંતો, મર્યાદાઓને મૂકીને મનમુખી રીતે વર્તવું, એને આડો અવળો ડોલ્યું કહેવાય. એ જીવાત્મા ભગવાનની આજ્ઞાને, વચનને મૂકીને આડો અવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે. દુઃખ માત્ર જો આવતું હોય તો ભગવાનની આજ્ઞાઓનું, શાસ્ત્ર મર્યાદાઓનું, ધર્મ મર્યાદાના લોભ કર્યાથી આવે છે. આ સંસારની અંદર જીવાત્મા જે કષ્ટ ક્લેશને પામે છે, તુચ્છ પદાર્થને માટે જીવાત્મા વિવેક શું કે મહારાજે મર્યાદા બાંધી કે તમે આ મર્યાદામાં રહીને આ રીતે જીવન જીવવું, હવે આપણે જગતના વિષયના સુખને ભોગવવા માટે એ મર્યાદાને લાંઘીએ, એ મર્યાદાનું ઉલ્લંઘન કરીએ, તો સહજ રીતે એક જીવાનું પરિણામ, કારણ કે એ પછી કર્મ ધર્મ મર્યાદાથી વિપરીત થશે, એ આપણું કરેલું કાર્ય એ અધર્મ થશે અને અધર્મનું ફળ શાસ્ત્રનો મત છે અધોગતિ તરફ લઈ જનારું છે. એટલે એવા જે કર્મ છે એ જીવાત્માને ક્લેશનું કારણ બને છે. અને જો વચન એ વિશે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે, અને જેટલું જે ભગવાનનું વચન લોપે તેને તેટલો ક્લેશ થાય. જે ભગવાનની આજ્ઞામાં રહે છે, ભગવાનના વચનમાં રહે છે, ભગવાને બાંધેલી મર્યાદામાં રહે છે, તેને ભગવાનનો આનંદ છે તેવો આનંદ રહે. જેવો ભગવાનનો શાશ્વત સુખ છે એ આનંદને અનુભવાય. અને ભગવાનના વચનથી દૂર થાય એટલે ભગવાનના શરણથી દૂર થયો, અને ભગવાનના શરણથી દૂર થાય એટલે એને જગતનો ક્લેશ, માયાનો, કાળનો એને કોળિયો બનવાનું છે, એટલે ક્લેશ એને જીવનમાં થવાનો છે ત્યારે ક્લેશને પામે. અને જો વચનને વિશે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે, અને જેટલું જે ભગવાનનું વચન લોપે છે તેટલો તેને ક્લેશ થાય છે. એટલે વચનમાં રહે અને આશ્રયમાં રહેવો કહેવાય, અને આશ્રયમાં રહે તો તેના ઉપર ભગવાનની કૃપા થાય, ભગવાનના સાનિધ્યમાં રહે તો ભગવાનનું એનું રક્ષણ પ્રાપ્ત થાય અને ભગવાનનો આનંદ પણ અનુભવે. જે દિવસ આજ્ઞા લોપી તે દિવસ આશ્રય મૂક્યો, આશ્રય મૂક્યો તે દિવસે ભગવાનનું જે સુખ છે એ પણ એને પ્રાપ્ત થતું નથી ને ભગવાન રક્ષા પણ કરતા નથી. એટલે નિશ્ચય જેટલો આજ્ઞાથી બહાર વર્તે એટલું એ વધારે ક્લેશને પામે છે. માટે ત્યાગીને જે જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું, અને ગૃહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગૃહસ્થને રહેવું, ને તેમાં જેટલો ફેર પડે તેટલો ક્લેશ થાય. અહીંયા મહારાજે સુંદર આદેશ કર્યો છે. માટે, માટે એટલે ઉપરના સિદ્ધાંત છે માટે, એ સિદ્ધાંતને અનુસરીને ત્યાગીને જે જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું, અને ગૃહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગૃહસ્થને રહેવું, અને તેમાં જેટલો ફેર પડે છે તેટલો ક્લેશ થાય છે. આ જીવનની અંદર વાલાભક્તો દ્રઢ સિદ્ધાંત કરીને રાખવા જેવો છે કે ભગવાને જે આપણને આજ્ઞા કરી છે એ આજ્ઞાને આપણે અનુસરીએ તો આપણી રક્ષા એ ભગવાન કરે છે, આપણને ક્લેશમાંથી ભગવાન ઉગારી લે છે, અને જેટલી આજ્ઞાથી આપણે બહાર વર્તીએ એટલા આશ્રયથી બહાર વર્તીએ છીએ, અને જેટલા આશ્રયથી બહાર વર્તીએ એટલા જ આપણે અસુરક્ષિત બનીએ છીએ, ભગવાનના રક્ષાના આપણે કૃપાપાત્ર બની શકતા નથી. અને ત્યાગી હોય ને તેને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરવો. અહીંયા મહારાજે પછી શું ધર્મ કર્યા છે, આજ્ઞા શું કરી છે એના દ્રષ્ટાંત અહીંયા મહારાજે થોડા સમજાવ્યા છે. અને ત્યાગી હોય તેને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો ત્યારે તેનું બ્રહ્મચર્ય વ્રત પૂરું કર્યું કહેવાય. જેમ ત્યાગી માટે ધર્મ છે, અહીંયા મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે કે ત્યાગી માટે જેમ એક ધર્મ છે કે એ અષ્ટ પ્રકારે જે સ્ત્રીનો ત્યાગ કરે ત્યારે એનો બ્રહ્મચર્ય કહેવાય, ત્યાગી ત્યાગાશ્રમનો ધર્મ છે, તો એને એ પ્રમાણે વર્તવું, અને તેનાથી જેટલો ફેર પડે તેટલો ક્લેશ થાય. અને તે જ રીતે અહીંયા કેવળ સ્ત્રીનો ત્યાગ કરવા પૂરતું સીમિત નથી વાલા ભક્તો. મહારાજે આ દ્રષ્ટાંતરૂપી વાક્ય અહીંયા કીધું છે. આની જેમ જે જે ત્યાગીના ધર્મમાં આવતું હોય, ત્યાગાશ્રમની અંદર જે જે એના નિયમ આવતા હોય, એ નિયમની અંદર જેટલો ફેર પડે એ એના માટે ક્લેશરૂપ બને છે. અને ગૃહસ્થને પણ બ્રહ્મચર્ય કહ્યું છે, જે પરસ્ત્રીનો ત્યાગ કરવો રાખવો અને પોતાની સ્ત્રીને પણ વ્રતને દિવસે ત્યાગ કરવો, તે ઋતુ સમયે સ્ત્રીનો સંગ ને ઋતુ સમયે સ્ત્રીનો સંગ કરવો, એ આદિ જે ત્યાગીની અને ગૃહસ્થના નિયમ કયા છે તેમાં જેટલો જેને ફેર પડે તેટલો ક્લેશ થાય. ફરી અહીંયા મહારાજે ગૃહસ્થ આશ્રમનું દ્રષ્ટાંતમાં પણ મહારાજે એ દ્રષ્ટાંત આપ્યું કે જેમ બ્રહ્મચારી એટલે વર્ણિયો અથવા તો ત્યાગાશ્રમની અંદર જેમ બ્રહ્મચર્યનું જે મહારાજે દ્રષ્ટાંત બતાવ્યું છે એનો ધર્મ છે અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો. એ રીતે જે મન કર્મ વચને જે સ્ત્રીનો અભાવ રાખીને એનો ત્યાગ કરીને એને યોગમાં ન આવે, સંગ ન કરે, એના માટે એ બ્રહ્મચર્ય છે. જ્યારે ગૃહસ્થ આશ્રમ માટે સ્ત્રીનો સંગ કરવો પણ પર સ્ત્રીનો ન કરવો, પણ અને પોતાની સ્ત્રીનો પણ ઋતુના દિવસોની અંદર હોય, જ્યારે મર્યાદા શાસ્ત્રની અંદર જે સમજાવી છે એ રીતે જ્યારે એનો સંગ કરે અને એ વ્રતાદિના દિવસે એનો નિષેધ રાખે અથવા તો એનો જ્યારે સમાગમ ન કરે, ત્યારે એવા જે લક્ષણ છે એના માટે બ્રહ્મચર્ય જ છે. એ ગૃહસ્થ આશ્રમ માટે પણ બ્રહ્મચર્ય છે. એટલે બ્રહ્મચર્ય બંને માટે અલગ અલગ પ્રકારના બતાવ્યા, ત્યાગીઓ માટે અષ્ટ પ્રકારે બતાવ્યા, ગૃહસ્થાશ્રમ માટે જે મર્યાદા બતાવી એ મર્યાદામાં રહેતો પણ એના માટે બ્રહ્મચર્ય ધર્મ છે. પણ એ ધર્મ જેનો ધર્મ છે એનું આચરણ કરવું. એ જ રીતે અહીંયા દ્રષ્ટાંત એક મહારાજે દીધું છે, પણ આ રીતે તમામ જે અંગો છે એ તમામ અંગોની અંદર મહારાજે આ સિદ્ધાંતને આપણને સમજાવે છે કે જે જે વિષય હોય એ વિષયની એ પ્રમાણેના ધર્મમાં જીવાત્માએ એ પોતે પોતાના આશ્રમ પ્રમાણે દ્રઢ થઈને રહેવું. એટલે એ આદિક જે ત્યાગી અને ગ્રહસ્થના નિયમ અહીંયા દ્રષ્ટાંત એક આપ્યું છે, પણ એના સિવાયના પણ જે નિયમો મહારાજે બતાવ્યા છે શિક્ષાપત્રની અંદર, આપણે સંતોના વિશેષ ધર્મ, સદવાના વિશેષ ધર્મ, વિધવાના વિશેષ ધર્મ, ગ્રહસ્થના સામાન્ય ધર્મ, આચાર્યના વિશેષ ધર્મ, આ બધા જે વિશેષ ધર્મ બતાવ્યા છે, બ્રહ્મચારીના વિશેષ ધર્મ, એ વિશેષ ધર્મ એ ધર્મો પ્રમાણે દરેકે પોતપોતાને મર્યાદામાં અહીંયા રહેવું. જે ત્યાગી અને ગ્રહસ્થના નિયમ કયા છે તેમાં જેટલો જેને ફેર પડે તેટલો તેને ક્લેશ થાય, અને આ વચન જે લોપશે મહારાજ કે અતિ ક્લેશને પામશે. આજે સંપ્રદાયની અંદર પણ વાલા ભક્તો આપણે આ સાવધાન થવાની એટલા માટે જરૂર છે કે આ જે પણ ક્લેશ કંકાસ આપણે સંપ્રદાયની અંદર કે સમાજની અંદર જોઈ રહ્યા છીએ એમાં ક્યાંક ને ક્યાંક ભગવાનની વચનોનો લોપ છે, એટલા માટે આ ક્લેશ કંકાસ ક્ષમતા નથી. જો ભગવાનના વચનને અનુસરીને આપણે બધાએ સંતો, હરિભક્તો, ધર્મકુળ પરિવાર અને સમગ્ર જગત જો ભગવાનની બાંધેલી મર્યાદા અને એના જે બાંધેલા સિદ્ધાંતોની અંદર જો આપણે અનુસરીએ તો આ ક્લેશ થાય નહીં, થાય છે. અને ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખ દુઃખ આવે છે તે તો પોતાના કર્મે કરીને આવે છે, અને ભગવાનનો ભક્ત હોય તેને જેટલું દુઃખ આવે છે તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપવે કરીને આવે છે. અહીંયા મહારાજે બે ભેદ બતાવ્યા છે. જે વિમુખ જીવ છે એને તો પોતાને કર્મના આધીન જે સુખ દુઃખ આવે છે એના પ્રારબ્ધ યોગે કરીને, એના કર્મ આધીન એના યોગે કરીને એને પ્રાપ્ત થતા હોય છે. પણ ભગવાનના શરણે આવેલા હોય ને છતાંય જો આપણને એમ લાગતું હોય કે અમારા જીવનની અંદર સુખ દુઃખ આવ્યું, તો મહારાજે કીધું માનજો કે જેટલું આજ્ઞામાં રહ્યા હશો એટલું સુખ રહેશે, આજ્ઞા લોપશો એટલું દુઃખ આવશે. કારણ કે આજ્ઞા લોપશો એટલે વિમુખ જ થશો, અને વિમુખ થશો એટલે કર્મનું બંધન તમને સિદ્ધાંત લાગુ પડશે. ત્યાં ભગવાનના આશ્રયનો કે ભગવાનની કૃપાનો કે ભગવાનના સંરક્ષણનો, પ્રોટેક્શનનો એ સિદ્ધાંત પછી આવશે નહીં, કારણ કે ભગવાનથી તમે વિમુખ થઈ ગયા છો, ભગવાનની આજ્ઞા લોપીને ભગવાનથી છેટા થઈ ગયા છો, શરણથી દૂર થઈ ગયા છો. એટલે ભગવાનની કૃપાની જે રક્ષા એ જીવાત્માને પ્રાપ્ત ન થાય એટલે વિમુખ થઈ જાય, અને વિમુખ થાય એટલે એને પોતાના કર્મ અનુસાર જે પણ કર્મનો ફળ હોય એને ભોગવવા જીવાત્મા બાધ્ય થઈ જાય, અને એ ક્લેશની અંદર જીવાત્મા એ સપડાય. એટલે મહારાજ કહે છે કે જે વિમુખ જીવ હોય તેને તો સુખ દુઃખ આવે તે પોતાના કર્મે કરીને આવે છે, કારણ કે ભગવાનના શરણમાં નથી અને પોતાના કર્મના જે પણ જેના ભાગ્યમાં જે પ્રારબ્ધમાં હોય એ પ્રમાણે કર્મ એ ભોગવે છે, કારણ કે ભગવાનના શરણમાં વિમુખ છે એટલે ભગવાનના શરણમાં નથી, ભગવાનની આધીન, ભગવાનના સાનિધ્યમાં નથી, ભગવાનની આજ્ઞામાં નથી એટલે વિમુખ છે. તો એવાને જે સુખ દુઃખ આવે તે પોતાના કર્મે કરીને આવે છે, અને ભગવાનના ભક્ત હોય તેને તો જેટલું દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપે કરીને થાય છે. એક તુચ્છ પદાર્થમાં માલજાની, ભગવાનનો ભક્ત છે, જ્ઞાની છે, સમજ્યું છે, ભગવાનનો મહિમા સમજ્યો છે, છતાં પણ જો ભગવાનની આજ્ઞા લોપીને તુચ્છ પદાર્થમાં મોહાય, માન, મોટપ, જગતના વિષય સુખ, દેશબંધી સુખ એમાં જો મોહાય, અને એના માટે પછી કર્મ પણ એવા કરે ભગવાનની આજ્ઞા લોપે, એટલે એ આજ્ઞા લોપે કરીને પછી એ જીવાત્મા પણ વિમુખ થાય છે અને એને પણ ક્લેશ થાય છે. માટે ભગવાનની આજ્ઞાને પાળવે કરીને સુખ થાય, જે સુખ થાય છે જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞાના પાલન કરીને થાય છે. એટલે ભગવાનની આજ્ઞા પાલનમાં સુખ છે, આવા સિદ્ધાંત મહારાજે સમજાવ્યો. જીવાત્માને સુખ અને શાંતિ, શાશ્વત સુખ, જે સર્વ સુખના ધામ એવા ભગવાનની પ્રાપ્તિ કરવી, અક્ષરધામની પ્રાપ્તિ કરવી અને ભગવાનના રાજીપાની પ્રાપ્તિ કરવી, તો ભગવાનની શરણાગતિમાં રહેવું અને આજ્ઞામાં રહેવું, વચનમાં રહેવું, એ જો ભગવાન જીવાત્મા ભગવાનના સાનિધ્યમાં શરણમાં જો રહેશે તો ભગવાન એનું ક્ષેમ, કુશળ, આયુ, આરોગ્ય, ઐશ્વર્ય તમામની ભગવાન કહે છે યોગ ક્ષેમ મહામ્યહમ. ગીતાની અંદર ભગવાને કીધું કે તમે અમારા શરણે આવો તો તમારા યોગ અને ક્ષેમનું વહન અમે કરશું. મહારાજે પણ જ્યારે ગાદી લીધી ત્યારે મહારાજે આ જ વરદાન માંગ્યું છે, અમારો આશ્રિત હોય અન્ન વસ્ત્ર આબરૂ કરીને ક્યારે દુઃખીઓ ન થાય, અમારા શરણે છે, આશ્રયમાં છે, એટલે અમારો આશ્રિત એવો જે શબ્દ છે વાપર્યો એ ભગવાનના આશ્રયમાં રહેવાથી જ સુખની પ્રાપ્તિ થાય છે. અને આશ્રયનો અર્થ થાય ભગવાનની આજ્ઞા અને ભગવાનના સાનિધ્યમાં રહેવું. એ રીતે મહારાજ અહીંયા વચનામૃતમાં સમજાવે છે. મુક્તાનંદ સ્વામીએ સુંદર આ પ્રશ્ન પૂછ્યો એટલે આ મહારાજે સુંદર જ્ઞાનની વાત કરી. પછી મુક્તાનંદ સ્વામી એક આપણે પદ રોજ ચેષ્ટામાં બોલીએ છીએ, રેત શામ તમે, એમાં આ જ વસ્તુ આવી કે સંસારની જે તમામ પદાર્થો છે એ નાશવંત છે અને સર્વથી પર, પહેલો પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામી જે પૂછ્યો કે સર્વ સુખના ધામ અને સર્વથી પર એવા ભગવાન, એમાં જે જીવાત્માને વૃત્તિ રાખવીને ભગવાનની આજ્ઞામાં વચનમાં વર્તવું, આ બે સિદ્ધાંત આપણને આ વચનામૃતમાં શીખવા મળ્યા. એટલે મુક્તાનંદ સ્વામીનું પદ આપણે યાદ કરીએ કે રે શામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું, તમ વિના સુખ સંપત્તિ કાવે, તે તો સર્વે મહાદુઃખ ઉપજાવે, એન્તે કોઈ કામ ના આવે, રે શામ તમે સાચું નાણું. રે મૂરખ લોક મરે ભટકી, જૂઠા સંગે હારે શિર પટકી, તેથી મારી મનવૃત્તિ અટકી, રે શામ તમે સાચું નાણું. રે અખંડ અલૌકિક સુખ સારું, જોઈ જોઈ મન મોહ્યું મારું, ધરાધન તમ ઉપર વારું, રે શામ તમે સાચું નાણું. રે બ્રહ્મથી કીટ લગી જોયું, જૂઠું જાણી વગોયું, મુક્તાનંદ મન તમ સંગુ મોયું, રે શામ તમે સાચું નાણું. ભગવાન એક જ આપણા સુખના ધામ છે અને એની પ્રાપ્તિ કરવા માટે આપણે આપણા સૌને ભગવાન એવી સદબુદ્ધિ પ્રેરણા અને શક્તિ આપે કે આપણે પણ એવી ભાવના, આપણે સંસારના વિષયો મોહ માયાના બંધનથી મુક્ત થઈએ અને એનો વૈરાગ અભાવ રાખીને ભગવાનના સ્વરૂપની અંદર મને એકાગ્ર કરીએ, ભગવાનને સાચું સુખ માણીએ, તેવો જ આપણા આત્માનો શ્રેય થાય અને ભગવાનનો રાજીવો આપણા ઉપર ઉતરે. એવી ભાવના સાથે ભગવાન તમને સૌને ખૂબ સુખિયા રાખે એ ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 34મું સહજાન સ્વામી મહારાજની જય.